ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 19 મે 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મોરલીના મહાવાક્ય છે. મીઠા બાળકો, આજ ઉને દુનિયા કે દેહધારીઓથી ક્યારેય દિલ નહીં લગાવતા, દિલ લગાવ્યું તો નસીબ ફૂટી જશે. મીઠા બાળકો, આજ ઉને દુનિયા કે દેહધારીઓથી ક્યારેય દિલ નહીં લગાવતા, દિલ લગાવ્યું તો નસીબ ફૂટી જશે. પ્રશ્ન છે, બાપે બાળકોને આ નાટકનું કયું ગુહ્ય રહસ્ય સંભળાવ્યું છે? ઉત્તર છે, બાળકો, હવે આ નાટક ખતમ થવાનું છે, એટલે બધા આત્માઓએ અહીં હાજર થવાનું જ છે. બધા ધર્મના આત્માઓ હમણાં અહીં હાજર થશે, કારણ કે સર્વના બાપ અહીં હાજર થયા છે. બધાએ બાપની આગળ સલામ ભરવા આવવાનું જ છે. બધા ધર્મના આત્માઓ મનમના ભવનો મંત્ર લઈને જશે. તે કોઈ મધ્યાજી ભવનો મંત્ર ધારણ કરી ચક્રવર્તી નહીં બનશે. ગીત છે, દિલ કા સહારા તૂટ ન જાય. ઓમ શાંતિ. બધા સેવા કેન્દ્રોના બાળકોએ ગીત સાંભળ્યું. તમે આજે સાંભળી રહ્યા છો, બીજા બાળકો 2-4 દિવસ પછી સાંભળશે. જો જૂની દુનિયા જૂના શરીરથી દિલ લગાવશો તો તકદીર ફૂટી જશે, કારણ કે આ શરીર આ જૂની દુનિયાનું છે. તો જો દેહ અભિમાની બનશો તો આટલી તકદીર જે બની રહી છે તે તૂટી જશે. હવે બદનસીબથી તમે નસીબદાર બની રહ્યા છો, એટલે જેટલું થઈ શકે એક બાપને યાદ કરો, જે બેહદનો વારસો આપે છે. બાપને અને વારસાને યાદ કરો. આ જૂની દુનિયામાં બાકી થોડો સમય છે. આમાં તમારે પુરુષાર્થ કરી સર્વગુણ સંપન્ન જરૂર બનવાનું છે. ઘણા છે જે પવિત્ર રહે પણ છે, ઘણા ઘડી ઘડી પડી જાય છે. બાબા કહે છે, તમારે પાપની સાથે સેવામાં સાથી બનવું જોઈએ. ખૂબ મોટી સેવા છે. આટલી મોટી દુનિયાને પતિથી પાવન બનાવવાની છે. એવું પણ નથી કે બધા બાપને મદદ કરશે. જેમણે કલ્પ પહેલાં કરી મદદ કરી છે, બ્રાહ્મણ કુલભૂષણ બીકે બન્યા છે, તે જ સમજદાર બનશે. પ્રજાપિતા બ્રહ્માનું નામ તો ગવાયેલું છે. બ્રહ્માના બાળકોને જરૂર બીકે જ કહેશે. જરૂર પાસ્ટ અર્થાત ભૂતકાળમાં થઈને ગયા છે. આદિદેવ આદિદેવીને પણ યાદ કરે છે. જે ચીજ થઈ ગઈ છે તે ફરીથી જરૂર થવાની છે. આ જાણો છો, સત્યુગ થઈને ગયું છે. એમાં આદિ સનાતન દેવી દેવતાઓનું રાજ્ય હતું, જે હમણાં નથી. દેવી દેવતાઓ જે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા રાજ્ય કરતા હતા, તે હમણાં 84 જન્મના અંતમાં છે. હમણાં ન પવિત્ર છે અને ન તે રાજાઈ છે. પતિત બની ગયા છે. ફરી બાપ આવ્યા છે પાવન બનાવવા. કહે છે, પતિતોથી બુદ્ધિયોગ નહીં લગાડો. એક બાપને યાદ કરો. તમે જાણો છો, આપણે બાપની સલાહ પર ચાલી બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ. કેવી રીતે વારસો મેળવવાનો છે તે પણ યુક્તિ બતાવે છે. મનુષ્ય તો અનેક પ્રકારની યુક્તિઓ રચે છે. કોઈ વિજ્ઞાન ઘમંડી છે, કોઈ ડોક્ટરી ઘમંડી છે. લખે છે, મનુષ્યનું હૃદય ખરાબ થઈ જાય છે તો બીજું પ્લાસ્ટિકનું હૃદય લગાવીને નાખી શકાય છે. કુદરતી કાઢી કૃત્રિમને કુદરતી કાઢી કૃત્રિમને લગાવતા રહે છે. આ પણ કેટલી હુનર અર્થાત કળા છે. આ થયું અલ્પકાળના સુખ માટે. કાલે મરી જાય તો શરીર જ ખતમ થઈ જશે. પ્રાપ્તિ તો કાંઈ થતી નથી. અલ્પકાળ માટે મળ્યું વિજ્ઞાન દ્વારા બહુ જ કમાલ કરી દેખાડે છે, તે પણ અલ્પકાળ માટે. આ તો વાત બિલકુલ જ ન્યારી છે. પાવન આત્મા 84 જન્મ લેતા લેતા હમણાં પતિત બની ગયો છે. તે પતિત આત્માને ફરીથી પાવન બનાવવો તે સિવાય બાપના બીજું કોઈ કરી ન શકે. એકનું જ ગાયન છે, સર્વના પતે પાવન, સર્વના સદગતિ દાતા, સર્વ પર દયા દ્રષ્ટિ રાખવાવાળા સર્વોદયા લીડર છે. મનુષ્ય પોતાને સર્વોદય લીડર કહેવડાવે છે. હવે સર્વ એટલે એમાં બધું આવી જાય છે. સર્વ પર દયા કરવાવાળા તો એક જ બાપ કહેવાય છે, જેમને રહેન દિલ બ્લેસફુલ અથવા આનંદના સાગર કહે છે. બાકી મનુષ્ય સર્વ પર શું દયા કરી શકશે? પોતાના પર જ નથી કરી શકતા તો બીજા પર શું કરશે? આ દયા કરે છે અલ્પકાળની. નામ કેટલા મોટા મોટા રાખી દીધા છે. હવે બાપ કહે છે, તમને કેટલી સહજ યુક્તિ બતાવું છું સદા સ્વસ્થ સદા સંપત્તિવાન બનવાની. યુક્તિ બિલકુલ સરળ છે, ફક્ત મને યાદ કરો, કારણ કે તમે મને ભૂલી ગયા છો. સતયુગમાં તો તમે સુખી રહો છો એટલે મને યાદ કરતા જ નથી. તમારા 84 જન્મોની હિસ્ટ્રી જિયોગ્રાફી તમને સંભળાવી છે. તમે આમ રાજ્ય કરતા હતા, સદા સુખી હતા, પછી દિવસે દિવસે ઉતરતા ઉતરતા તમો પ્રધાન દુઃખી બની ગયા છો. હમણાં બાપ ફરીથી આપ બાળકોને કલ્પ પહેલા જેવો વારસો આપી રહ્યા છે, જે કલ્પ કલ્પ આવીને વારસો લે છે. શ્રીમત પર ચાલે છે. શ્રીમત છે જ બાપ દાદાની મત, એમના સિવાય શ્રીમત ક્યાંથી મળે? બાપ કહે છે, તમે વિચાર કરો, આ આવડત કોઈમાં છે? ના. કોઈને વિશ્વના માલિક બનાવવા એની યુક્તિ બાપ જ બતાવે છે. કહે છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. પતિ પાવન બાપ જ નોલેજ આપે છે ઊંચતે ઊંચ પદ મેળવવા માટે. એવું નથી ફક્ત સૃષ્ટિ ચક્ર જાણવાથી તમે પવિત્ર બની જશો. બાપ કહે છે, મને યાદ કરો, આ યોગ અગ્નિથી તમારા પાપોનો ઘડો જે ભરેલો છે તે ખતમ થઈ જશે. બાપ કહે છે, તમે 84 જન્મ લેતા લેતા ખૂબ પતિત બન્યા છો. આજકાલ તો પછી પોતાને શિવોહમ તત્ત્વમ કહી દે છે, અથવા તો પછી કહે છે તમે પરમાત્માના રૂપ છો. આત્મા સો પરમાત્મા. હવે બાપ આવ્યા છે, તમે જાણો છો, શિવ બાબાની યાદ અપાવવી પડે. સર્વના સદગતિ દાતા એક પરમપિતા પરમાત્મા જ છે. શિવના મંદિર અલગ બને છે, શંકરનું રૂપ જ અલગ છે. પ્રદર્શનમાં પણ દેખાડવાનું હોય છે, શિવ નિરાકાર, શંકર આકારી. કૃષ્ણ તો પછી સાકારમાં છે, સાથે રાધા દેખાડવું ઠીક છે તો સિદ્ધ થાય છે કે આ પછી લક્ષ્મી નારાયણ બને છે. કૃષ્ણ તો દ્વાપરમાં ગીતા સંભળાવવા આવતા જ નથી. પતિત હોય છે કળિયુગના અંતમાં, પાવન હોય છે સતયુગમાં, તો જરૂર સંગમ પર આવશે. બાપ આ બાપ જ જાણે છે, એ જ ત્રિકાળદર્શી છે. શ્રી કૃષ્ણને ત્રિકાળદર્શી નથી કહેવાતા, તે થોડી ત્રણેય કાળોને તે થોડી ત્રણેય કાળોનું જ્ઞાન સંભળાવી શકે છે. એમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન જ નથી. કહે છે, નાનું બાળક છે, દૈવી રાજકુમાર રાજકુમારી કોલેજમાં ભણવા જાય છે. પહેલાં અહીં પણ રાજકુમાર રાજકુમારી કોલેજ હતી, હવે મિક્સ થઈ ગઈ છે. કૃષ્ણ રાજકુમાર હતા, બીજા પણ રાજકુમાર રાજકુમારી હશે, ભેગા ભણતા હશે. ત્યાં તો છે જ નિર્વિકારી દુનિયા. એક શિવ બાબા જ સર્વના સદગતિ દાતા છે. મનુષ્ય સર્વના સદગતિ દાતા હોઈ ન શકે. બાપ જ આવીને સર્વને મુક્તિ જીવન મુક્તિ આપે છે. આ પણ સમજાવાય છે. દેવતાઓના રાજ્યમાં બીજા કોઈ ધર્મ હતા નથી, તે તો આવ્યા જ છે અર્ધામાં. તો સતયુગમાં હોઈ કેવી રીતે શકે? તે છે જ હઠયોગી નિવૃત્તિ માર્ગના. તે રાજયોગ તો સમજી નથી શકતા. આ યોગ છે પ્રવૃત્તિ માર્ગવાળા માટે. ભારત પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, હવે કળિયુગમાં પતિત પ્રવૃત્તિ માર્ગવાળા થઈ ગયા છે. ભગવાન ઉવાચ, મામે કમ યાદ કરો, જૂને દુનિયા અથવા દેહના સંબંધોથી દિલ લગાવશો તો તકદીર ફૂટી જશે. ઘણાઓની તકદીર ફૂટી જાય છે. કોઈ અકર્તવ્ય કર્મ, કોઈ અકર્તવ્ય કર્યું હશે તો પાછળ તે બધું સામે આવી જશે, સાક્ષાત્કાર થશે. ઘણા બાળકો છુપાવે છે બહુ જ, ઘણા બાળકો છુપાવે ખૂબ જ છે. આ જન્મમાં કરેલા પાપ કર્મ બાપને સંભળાવવાથી અડધી સજા છૂટી જશે. પરંતુ શરમના માર્યા સંભળાવતા નથી. ગંદા કામ તો ખૂબ કરે છે, બુદ્ધિમાં યાદ તો રહે છે, બતાવવાથી છૂટી જશો. આ અવિનાશી સર્જન છે. બીમારી શરમના કારણે સર્જનને નહીં જણાવશો તો છૂટશો કેવી રીતે? કોઈ પણ વિકર્મ કર્યા છે તો બતાવવાથી અડધું માફ થઈ જશે, ન બતાવવાથી તે વૃદ્ધિ થતી જશે. વધારે ફસાતા જશો પછી તકદીર ખતમ થઈ બદનસીબી આવી જશે. બાપ કહે છે, દેહથી પણ સંબંધ ન રાખો, હંમેશા મામે કમ યાદ કરતા રહો, પછી કોઈ ગંદુ કામ નહીં થશે. આ ધર્મરાજ પણ છે, એમનાથી પણ છુપાવતા રહેશો તો પછી તમારા જેવી સજા કોઈને નહીં મળશે. જેટલો સમય નજીક આવશે બધાને સાક્ષાત્કાર થતો જશે. હમણાં બધાનો કયામતનો સમય છે, બધા પતિત છે, પાપોનો દંડ જરૂર મળે છે. જેમ એક સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે તેમ એક સેકન્ડમાં સજાઓની ભાસના એવી આવે છે જેમ ઘણા સમયથી સજાઓ ખાતો જ રહું છું. આ બહુ જ સૂક્ષ્મ મશીનરી છે. બધાનો કયામતનો સમય છે, સજા તો ભોગવવાની છે જરૂર. પછી બધા આત્માઓ પવિત્ર થઈને જાય છે. બાપ જ આવીને પતિત આત્માઓને પાવન બનાવે છે. બાપના સિવાય બીજા કોઈને તાકાત નથી. 63 જન્મ પાપ કરતા કરતા હમણાં તમારા પાપોનો ઘડો આવીને ભરાયો છે. માયાનું ગ્રહણ બધાને લાગેલું છે. મોટું ગ્રહણ તમારા પર લાગ્યું છે. સર્વગુણ સંપન્ન તમે હતા, પછી ગ્રહણ તમારા પર લાગ્યું છે. જ્ઞાન પણ હમણાં આપ બાળકોને મળ્યું છે. બાપ બતાવે છે, તમે ભારતના માલિક હતા, પછી 84 જન્મ તમે ભોગવ્યા છે. કેવું સીધું બતાવે છે કે તમે બરોબર દેવી દેવતા ધર્મવાળા હતા, પછી પતિત થવાના કારણે હિન્દુ કહી દીધું છે. હિન્દુ ધર્મ તો કોઈએ સ્થાપન કર્યો જ નથી. મઠ પંથને ડેનાયસ્ટી અર્થાત વંશજ નહીં કહેવાશે, વંશજ રાજાઓનો હોય છે. લક્ષ્મી નારાયણ પહેલા, બીજા, ત્રીજા એમ રાજા એ ચાલે છે. આ પણ જરૂર છે, પાવનથી પતિત બનવાનું જ છે. પતિત થવાના કારણે દેવી દેવતા કહી ન શકાય. તમે સમજો છો, અમે પૂજ્ય આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા, પોતાના ધર્મના ચિત્રોને જ પૂજે છે. ફક્ત આ ભૂલી ગયા છે, અમે જ પૂજ્ય દેવી દેવતા હતા, હવે પૂજારી બન્યા છીએ. હમણાં તમે સમજો છો, બાપે વારસો આપ્યો હતો પછી પતિત બન્યા છે તો પોતાના ચિત્રોની બેસી પૂજા કરી છે, પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી. આ સિવાય ભારતના બીજા કોઈને નહીં કહેવાશે. બાબા પણ ભારતમાં જ આવીને જ્ઞાન આપે છે. ફરીથી દેવતા બનાવવા માટે બાકી બધા હિસાબ કિતાબ ચૂકતું કરી પાછા ચાલ્યા જશે. આત્માઓ બધા બાપને પોકારતા રહે છે, ઓ ગોડ ફાધર. આ પણ સમજવાની વાત છે. આ સમયે તમને ત્રણ બાપ છે, એક શિવ બાબા, બીજા લૌકિક બાપ અને આ અલૌકિક બાપ પ્રજાપિતા બ્રહ્મા. બાકી બધાને બે બાપ છે, લૌકિક અને પારલૌકિક. સતયુગમાં ફક્ત એક જ લૌકિક બાપ હોય છે, પારલૌકિક બાપને જાણતા જ નથી. ત્યાં તો છે જ સુખ, પછી પારલૌકિક બાપને યાદ કેમ કરી? દુઃખમાં યાદ બધા કરે છે. અહીં પછી તમને ત્રણ બાપ થઈ જાય છે. આ પણ સમજવાની વાત છે. ત્યાં આત્મ અભિમાની રહે છે, પછી દેહ અભિમાનમાં આવી જાય છે. અહીં તમે આત્મ અભિમાની પણ છો તો પરમાત્મ અભિમાની પણ છો. શુદ્ધ અભિમાન છે કે અમે બાપના સર્વ બાળકો છીએ, એમનાથી વારસો લઈ રહ્યા છીએ. એ બાપ શિક્ષક સદગુરુ છે. આ એમની મહિમા પણ સમજાવવી પડે. એક જ આવીને બધા બાળકોને વારસો આપે છે. સતયુગમાં તમને હતો, પછી 84 જન્મ લઈ ગુમાવ્યો છે. હવે આ સમજાવવું કેટલું સહજ છે. બાપને કહેવાય છે પતિત પાવન, સર્વના સદગતિ દાતા. આ દુનિયા જ પતિતોની છે. કોઈ સદગતિ આપી કેવી રીતે શકે? બાકી કોઈ બહુ જ શાસ્ત્ર ભણેલા છે તો અંતમતી સો ગતિ થઈ જાય છે, પછી નાનપણમાં જ કંઠસ્થ થઈ જાય છે. તો બાપ આપ બાળકોને કેટલી સારી મીઠી મીઠી વાતો સંભળાવે છે. બાળકો, તમે તમો પ્રધાન બની ગયા છો. હવે ફરી બાપને યાદ કરો તો ખાદ નીકળશે. હમણાં નાટક પૂરું થાય છે, બધાએ હાજર થવાનું છે. ક્રાઇસ્ટ વગેરે બધાના આત્મા હાજર છે, તે પણ બાપની પાસે સલામ ભરવા આવશે. ચક્રવર્તી રાજા તો બનવાના નથી, ફક્ત બાપને યાદ કરશે. મન મના ભવનો મંત્ર લઈ જશે. તમારો છે મન મના ભવ અને મત્યાજી ભવનો ડબલ મંત્ર. બાપ કેટલી સારી યુક્તિ બતાવે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ જૂની દુનિયામાં રહેતા પુરુષાર્થ કરી સર્વગુણ સંપન્ન જરૂર બનવાનું છે. આ જૂના શરીર કે જૂની દુનિયાથી દિલ નથી લગાવવાનું, નસીબદાર બનવાનું છે. બીજી પોઈન્ટ છે, આત્મ અભિમાની અને પરમાત્મ અભિમાની રહેવાનું છે. આ કયામતના સમયમાં બાપથી કાંઈ પણ છુપાવવાનું નથી, અવિનાશી સર્જનથી સલાહ લેતા રહેવાની છે. વરદાન છે, સંગદોષથી દૂર રહી સદા બાપની સમીપતાનું ભાગ્ય પ્રાપ્ત કરવાવાળા પાસ વિથ ઓનર ભવ. સંગદોષથી દૂર રહી સદા બાપની સમીપતાનું ભાગ્ય પ્રાપ્ત કરવાવાળા પાસ વિથ ઓનર ભવ. જો બાપના સમીપ રહેવું પસંદ છે તો ક્યારેય કોઈ પણ સંગદોષથી દૂર રહેજો. ઘણા પ્રકારના આકર્ષણ પેપરના રૂપમાં આવશે, પરંતુ આકર્ષિત નહીં થતા. સંગદોષ ઘણા પ્રકારના હોય છે, વ્યર્થ સંકલ્પો કે માયાના આકર્ષણના સંકલ્પોનો સંગ સંબંધીઓનો સંગ, વાણીનો સંગ, અન્ન દોષનો સંગ, કર્મનો સંગ, આ બધા સંગ દોષથી પોતાને બચાવવા વાળા જ પાસ વિથ ઓનર બને છે. સ્લોગન છે, તમે ફરિશ્તા બનો તો પરિસ્થિતિઓમાં બાપ તમારી છત્રછાયા બની જશે. તમે ફરિશ્તા બનો તો પરિસ્થિતિઓમાં બાપ તમારી છત્રછાયા બની જશે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સદા અચળ અડોલ એકરસ સ્થિતિનો અનુભવ કરો. આજની પણ છે સદા એકરસ અચળ અડોલ બનવા અને બનાવવાની વિશેષ શક્તિ. આ ડ્રામાની પોઈન્ટ છે. એને શક્તિના રૂપમાં ધારણ કરવાવાળા ક્યારેય હાર નથી ખાઈ શકતા. પરંતુ પહેલાં ડ્રામાની બિંદી લગાવી વ્યર્થ સંકલ્પોને શુદ્ધ સંકલ્પોમાં પરિવર્તન કરો. પછી માયાના આવવાવાળા અનેક પ્રકારના વિઘ્નોને ઈશ્વરીય લગ્નના આધારથી સમાપ્ત કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.